તારીખ 26/6/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 275 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 132.
આત્માનું જે પરમ સ્વરૂપ જેને પરમાત્મ તત્વ કહે છે ત્યાં એકાગ્ર થવાનું કહેવામાં આવે છે. ઉપયોગને ત્યાં લઈ જવો એટલે ત્યાં ઉપયોગને એકાગ્ર કરવો એવું કહેવામાં આવે છે, એવો ઉપદેશ છે. પણ એવો આત્મ સ્વભાવ દેખ્યો હોય, એવો આત્મ સ્વભાવ દેખાય તો ઉપયોગ ત્યાં લઈ જવાય. જે દેખાય નહીં, જણાય નહીં, ત્યાં ઉપયોગ કઈ રીતે લઈ જવો? આ પ્રશ્ન છે, અથવા આ એક સમસ્યા છે. જે સ્વભાવ દેખ્યો નથી, જે સ્વભાવ દેખાતો નથી, ત્યાં ઉપયોગને લઈ જવો, ઉપયોગને સ્થિર કરવો એ કેમ બને, કેવી રીતે કરવું, એ આ સમસ્યા છે. એનો ઉત્તર કે ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ કરે ત્યારે પર્યાયમાં ધ્રુવ સ્વભાવ દેખાય ને. ધ્રુવ સ્વભાવ પ્રત્યે લક્ષ કરે, મોટો સમુદ્ર હોય પણ પીઠ ફેરવીને ઊભો રહે તો સમુદ્ર દેખાય નહીં. એમ અંતર તત્વ સ્વરૂપ જે પરમાત્મ તત્વ છે એ પરમાત્મ તત્વ તરફ વલણ કરે, ઉપયોગ એની સન્મુખ કરે ત્યારે એ દેખાય ને. લક્ષ કરવાના બે અર્થ થાય છે. જ્યાં લક્ષ કરવાનો શબ્દ પ્રયોગ થાય છે ત્યાં એનો પ્રકરણ અનુસાર બે અર્થ છે. એક તો લક્ષ થઈ જવું એટલે લક્ષમાંથી ખસવું નહીં, જ્ઞાનમાંથી ખસવું નહીં, એને પણ લક્ષ થયું એમ કહેવામાં આવે છે. જેમ કે સર્વ જીવોને લાભ નુકસાનનું ગણિત આર્થિક રીતે પૈસામાં ગણવામાં આવે છે ત્યારે લાભ નુકસાન પૈસાના વિષયમાં થાય છે કે નહીં એનું લક્ષ સતત રહે છે. એટલે કોઈ પણ વ્યવહાર કરતા આર્થિક રીતે લાભ નુકસાન છે કે નહીં એના લક્ષપૂર્વક જ એ વ્યવહાર કરવામાં આવે છે. જો લાભ થાય તો વ્યવહાર ચાલે, નુકસાન થાય તો એ વ્યવહારમાં આગળ વધે નહીં. એ એક લક્ષ કરવાનો અર્થ છે. એમ પોતાનું જે પરમ તત્વ છે એ ઓળખાઈ જાય છે ત્યારે લક્ષ થાય છે. દ્રવસૂતના માધ્યમથી જ્યારે પોતાનું શુદ્ધાત્મ પદનું ઓળખાણ થાય છે ત્યારે એનું લક્ષ થઈ જાય છે. એવું લક્ષ થયા પહેલાં સ્વસન્મુખતા ઉત્પન્ન થતી નથી. એ લક્ષ થતાં સ્વસન્મુખપણું થાય છે, પછી ઉપયોગ સ્થિર થાય છે. સ્વસન્મુખપણું થાય છે ત્યારે મતિ અને શ્રુત જ્ઞાનના પર્યાયો મર્યાદામાં આવે છે. 144મી ગાથામાં મતિ સુદ જ્ઞાનની વૃત્તિઓ મર્યાદામાં આવે છે, એ પરિણામ મર્યાદિત થાય છે. અને એક લક્ષ કર્મ એટલે ઉપયોગ મૂકવો, અવલંબન લેવું, અવલંબન પૂર્વક ઉપયોગનું જમવું, એને લક્ષ કર્યું એમ કહેવામાં આવે છે. એવો એક એનો બીજો અર્થ છે. જેમ કે કાનથી સાંભળવાનું બંધ થતું નથી, આંખનું પોપચું બંધ કરે ત્યારે જોવાનું બંધ થાય બાહ્ય પદાર્થોને, પણ કાનને ઢાંકણ નથી, આંખને ઢાંકણ છે એવું કાનને નથી, નાકને નથી, સ્પર્શને નથી, પણ જ્યારે લક્ષ જાય ત્યારે ખબર પડે. વાંચતા હોય ત્યારે સાંભળે નહીં, જોતા હોય ત્યારે સાંભળે નહીં, કેમ કે ઉપયોગ છદ્મસ્થનો એક કાળે એક જ્ઞેયને વિષય કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વારા ફરતે એનું લક્ષ જાય છે. એક સાથે પાંચેય વિષયો ઉપર, પાંચ શું, એક સાથે બે વિષય ઉપર પણ લક્ષ ન જઈ શકે, એવો જ છદ્મસ્થનો ઉપયોગ પાંગળો છે, અશક્ત છે, અથવા અધૂરો છે, ઓછી શક્તિવાળો છે. કેવળ જ્ઞાનીનો કેવળીનો ઉપયોગ સર્વદેશીય છે. એક સાથે સ્વ અને પર, પૂરું સ્વ અને પૂરા પર પદાર્થોને એક સાથે વિષય કરે છે. જ્યારે છદ્મસ્થનો ઉપયોગ બારમા ગુણસ્થાન પર્યંત, છદ્મસ્થ એટલે એકેન્દ્રીથી માંડીને બારમા ગુણસ્થાન પર્યંત જ્ઞાનનો ઉપયોગ એક કાળે એક જ વિષયને લક્ષમાં લઈ શકે છે અથવા જ્ઞેય કરે છે. એક લક્ષનો અર્થ એ છે કે એને જ્ઞેય બનાવવું, આત્માને અવલંબીને જ્ઞેય બનાવતા એ જણાય છે, અનુભવાય છે, દેખાય છે એમ કહેવાય છે. એ બંને અર્થ અહીંયા લાગુ પડે છે. ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ કરે ત્યારે એમ કહ્યું, એટલે ધ્રુવ સ્વભાવનું ઓળખાણ કરે, ઓળખ્યા વિના એકાગ્ર થવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે ઓળખાણ વગર આકર્ષણ નથી, ને આકર્ષણ વિના સહજ પરિણામનું ખેંચાવું બનતું નથી, ને સહજ પરિણામ ખેંચાયા વિના એકાગ્ર થવાનું બનતું નથી. કેમ કે આ કોઈ કૃત્રિમતાથી એકાગ્ર થવાય એવો પણ આ વિષય નથી. એકાગ્ર થઈ પોતે વિકલ્પ કરીને, કૃત્રિમ કરીને એકાગ્ર થાય એવો પણ આ વિષય નથી. જો ઓળખાણ થાય તો એનો અપૂર્વ મહિમા, અપૂર્વ આકર્ષણ ઉત્પન્ન થાય, પુરુષાર્થનો વેગ પણ કોઈ અપૂર્વ ગતિએ તીવ્ર થાય, ઉગ્ર થાય, અને ઉપયોગ થંભી જાય, એવું મહિમાવંત સ્વરૂપ છે, એવું મહાન પદ છે આત્મતત્વ, કે ઉપયોગ ત્યાં થંભી જાય ત્યારે ઉપયોગ અંદર લઈ ગયા, ઉપયોગને સ્થિર કર્યો, અથવા આત્માનું ધ્યાન થયું, ધર્મ ધ્યાન થયું એમ કહેવામાં આવે છે. પ્રથમ ધર્મ ધ્યાન ઉપયોગની સ્થિરતા થતાં થાય છે. એ ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ કરે ત્યારે પર્યાયમાં ધ્રુવ સ્વભાવ દેખાય નહીં. આ જીવ ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ કરતો નથી, એની ઓળખાણ કરી નથી, એ બાજુની વલણ કર્યું નથી, અંતર્મુખ પરિણમન કર્યું નથી, દિશા બદલાણી નથી, ત્યાં સુધી ભલે વિચારમાં અને વિકલ્પમાં આત્મામાં એકાગ્ર થવાનો ભાવ હોય, ઈચ્છા હોય, તો પણ એવો વિકલ્પ અને રાગ સફળ થતો નથી. કોઈ એમ વિચારે કે અમારી ઈચ્છા તો આત્મામાં સ્થિર રહેવાની છે, સ્થિર યોગમાં રહેવું, સ્થિર ઉપયોગમાં રહેવું, એ સિવાય અમારે તો કાંઈ કરવું નથી. પણ કાંઈ કરવું નથી એમ જો ખરેખરો હોય તો બીજા બીજા પરિણામમાં મમત્વપૂર્વક રસ કેમ આવે છે એની જાગૃતિ હોવી ઘટે છે, એ જાગૃતિ જ નથી હોતી. ઉદયકાળે તો તૃતી પરિણામમાં મમત્વપૂર્વક રસ લે છે અને માત્ર ઉપર છલ્લો વિચાર કરે કે ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરવો છે, તો એ પ્રકારે તો કોઈ સ્વરૂપ સ્થિરતાનો ઉપયોગ પ્રગટ થતો નથી. એને એમ કહે છે કે લક્ષ તો અન્ય પદાર્થનું કરે છે, મમત્વ તો અન્ય પદાર્થમાં છે અથવા અન્ય ભાવમાં છે, સ્વભાવ ભાવમાં નથી. તો પછી એને પર્યાયમાં ધ્રુવ સ્વભાવ ક્યાંથી દેખાય કે એને પર્યાયમાં ધ્રુવ સ્વભાવ દેખાય નહીં? આમ તો સર્વ અવસ્થામાં છે એ સ્વભાવ છે, એ તો સર્વ અવસ્થામાં છે. એ સમયસારની 14મી ગાથાના ભાવાર્થમાં પંડિતજીએ જયચંદ્રજીએ એક બહુ સારી શૈલી છે એ શબ્દ. આત્માનો એક સ્વભાવ તેને જાણ્યા વિના, એક સ્વભાવ એટલે શુદ્ધ સ્વભાવ તેને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે શુદ્ધ દ્રવ્યાર્થિક નયને ગ્રહણ કરી, એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો ઉપયોગ કરી એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લે, કેવી ભાષા છે, પોતાના સ્વરૂપનો ભાવ કેવો લેવો? કે એક અસાધારણ એટલે સર્વથી ભિન્ન જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લે, આત્માનો ભાવ લઈને એવો હું છું એમ ભાવ લઈને ઉપયોગમાં તેને શુદ્ધનયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને સર્વ પર્યાયોમાં એક આકાશ, આમ સુધી વાપર છે, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાની સર્વ પર્યાયોમાં એક આકાશ, એક પર્યાયમાં નથી એમને. અહીંયા એમ કીધું ને પર્યાયમાં દેખાય ધ્રુવ સ્વભાવ, પર્યાયમાં ધ્રુવ સ્વભાવ દેખાય ને, કે સર્વ પર્યાયોમાં જે એકાકાર છે, આની વૃદ્ધિ રહિત છે, વિશેષોથી રહિત છે અને નૈમિતિક ભાવોથી એટલે રાગાદિ ભાવોથી પણ રહિત છે એમ જોવામાં આવે સર્વ પર્યાયોમાં છે. તો સર્વ ભાવોથી જે અનેક પ્રકારનું છે તે જણાતું નથી, તે દેખાતું નથી. ગૌણ એટલું ગૌણ થાય છે કે એકાકાર જે ચૈતન્ય સ્વભાવ એ જ જણાય છે, એ જ અનુભવાય છે અને એ જ દેખાય છે. પોતેર પાનું છે. પ્રશ્ન થોડો અઘરો તો છે. ઉપયોગને આત્મામાં સ્થિર કરવો છે એમ તો સર્વસંમતપણે સ્વીકારવામાં આવે છે. ધર્મના પ્રકરણમાં આત્મામાં સ્થિર થવું, પરમાત્મ તત્વમાં સ્થિર થવું ઉપયોગને ત્યાં એકાગ્ર કરવો, એ એકાગ્ર કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ એમાં વિવાદ નથી, એ નિર્વિવાદ વિષય છે. સર્વસંમત રીતે એ સ્વીકારવામાં આવ્યું છે કે આત્મામાં પરમાત્મામાં ઉપયોગને સ્થિર કરવો જોઈએ. પણ દેખાય ત્યારે ને, પોતાનું નિજ પરમાત્મ પદ જણાય ત્યારે ને, આ સવાલ છે. એક તો ઓળખાય ત્યારે લક્ષ્ય થાય, અને એવું લક્ષ્ય થાય ત્યારે એમાં ઉપયોગનું અવલંબન આવે ત્યારે એને ખરેખર લક્ષ્ય કર્યું એમ કહેવામાં આવે, અને ત્યારે એને ધ્રુવ સ્વભાવ દેખાય છે, અથવા ત્યારે ઉપયોગ સ્થિર થાય છે. એ પહેલાં કોઈ પણ પ્રકારે બીજી રીતે, બીજા ઉપાયથી, અન્ય ઉપાયથી આત્મામાં ઉપયોગની સ્થિરતા આવી શકતી નથી. એટલે પ્રશ્ન કર્યો છે, અથવા આશ્ચર્ય ઘણું લીધું છે કે લક્ષ્ય કર્યા વિના દેખાય કેમ? બીજે બીજે લક્ષ્ય કરે, બીજું લક્ષ્ય રહે અને બીજે લક્ષ્ય કરે, શરીરની સાવધાની રાખે, સંયોગની સાવધાની રાખે, રાગની રાગમાં સાવધાન થઈને પ્રવર્તે, ત્યાં સુધી તો એને આત્માનું લક્ષ્ય થવું સંભવતો નથી. એટલે એ તમામ પ્રકારની સાવધાની ત્યારે છૂટે છે કે જ્યારે એ સર્વની કિંમત અભિપ્રાયમાંથી છૂટી જાય છે ત્યારે. અને એક શુદ્ધાત્માને ઓળખીને એની કિંમત પૂરેપૂરી આવે છે ત્યારે એ દેખાય છે, ત્યારે એનું લક્ષ્ય થાય છે. એ લક્ષ્ય કર્યા વિના કેમ દેખાય? લક્ષ્ય કર્યા વિના એ દેખાતો નથી. ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ્ય કરે નહીં તો તેને ક્યાંથી દેખાય? લક્ષ્ય ધ્રુવ સ્વભાવ તરફ ન કરે તો તેને ક્યાંથી દેખાય? એ સામેથી પ્રશ્ન કર્યો છે. પ્રશ્નની સામે પ્રશ્ન કર્યો છે. પ્રશ્નની સામે સાદી ભાષામાં ઉત્તર દેવાને બદલે પ્રશ્નથી ઉત્તર આપ્યો છે કે તારું લક્ષ્ય આત્મા ઉપર નથી તો આત્મા તને દેખાશે કેવી રીતે? એમ કહીને એમ કહેવું છે કે વર્તમાનમાં તારું લક્ષ્ય બીજા ઉપર છે, એને તો તું જોતો નથી. ખોટી ફરિયાદ કોઈ કરે અને એમ ઉત્તર દેવામાં આવે છે, આમ થતું નથી, આમ થતું નથી, આમ થતું નથી. એને એમ કહે, પણ આમ ક્યાંથી થાય? આમ થાય ત્યારે આમ થાય ને, એમ પ્રશ્નથી ઉત્તર દેવામાં આવે છે. એમ અહીંયા પણ એ સંકેત છે કે આ જીવનું વર્તમાનમાં પર ઉપર લક્ષ્ય છે, કેમ કે એને પરનું આકર્ષણ છે, પરની કિંમત હજી એને ગઈ નથી. તો એને એમ પૂછવામાં આવે છે કે તું લક્ષ્ય જ કરતો નથી, એટલે કે પર ઉપર લક્ષ્ય કરી જ રહ્યો છો અને એ છોડતો નથી, ત્યાં સુધી તને એ આત્મ સ્વભાવ ક્યાંથી દેખાય? એ આત્મ સ્વભાવ દેખાતો નથી. એ દ્રષ્ટાંત આપણે ક્યારેક લઈએ છીએ કે પાણીની તરસ લાગી હોય, જંગલમાં ઘોડા ઉપર બેસીને મારતે ઘોડે પાણીની શોધ કરવા કોઈ નીકળે, હર્ષો માણસ, એમાં એ કૂવો જુએ અને એમ વિચાર કરે કે મારે જલ્દી જલ્દી પાણી જળાશય શોધવું છે, અને હું ઘોડા ઉપરથી નીચે ઉતરીને કૂવામાં પાણી છે કે નહીં એમ જોઈશ તો મારો સમય બગડશે, માટે મારતે ઘોડે જોઈ લો તો પાણી એને દેખાશે. નીચે ઉતરી અને વાંકો વળીને બરાબર અંદર જોઈ તો ખબર પડે કે પાણી છે કે નહીં, કેમ કે ઊંડાણમાં રહેલું પાણી છે, કૂવાના ઊંડાણમાં રહેલું, તળિયે રહેલું એ પાણી છે. એમ આત્માના ઊંડાણમાં જે સ્વભાવ છે, જે અંતરતત્વ સ્વરૂપ કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં, નિજાત્મ પદને અંતરતત્વ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એ અંતર સ્વરૂપ છે આત્મા, એને જોવા માટે એને વિકલ્પના વેગને તો મંદ કરવો પડશે, પણ વિકલ્પના ઘોડા ઉપરથી એને નીચે પણ ઉતરવું જોઈએ. વિકલ્પને છોડીને અંદર ઉતરે તો એને આત્મ સ્વભાવ દેખાય એવું છે, અને નહીતર વિકલ્પના વેગમાં તણાતા જીવને આત્મ સ્વભાવના દર્શન થાય એવું નથી, એવો વિષય છે. એને એ પ્રશ્ન કરવામાં આવે છે કે તને ક્યાંથી દેખાય? હજી તો પરપદાર્થની કિંમત અને રાગની કિંમત તને છે, અને એ બાજુના પરિણામમાં વિકલ્પમાં અહમ બુદ્ધિ છે, એ તારી સવારી છે, એ વિકલ્પ પરની સવારી છે. રાગ અને પરમા એકત્વ છે, અહમપણું છે, એના ઉપર બેઠો છો, અને પુરુષાર્થનો વેગ પણ એ બાજુનો પર તરફનો છે. ત્યાં ધ્રુવ પ્રભા સ્વભાવ તરફ લક્ષ થતું નથી, તો જે ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ નથી થતું એ દેખાય ક્યાંથી? એ દેખાવાનો સવાલ રહેતો નથી. કોઈ વળી એમ કહે કે અમારે તો વિકલ્પ ઘણો છોડી દેવો છે, પણ વિકલ્પ છૂટ્યો છૂટતો નથી. વિકલ્પ તો ત્યારે છૂટે છે કે જ્યારે વિકલ્પમાં ઉત્પન્ન થતી આકુળતાનો થાક લાગે ત્યારે. કેમ કે આત્મામાં સ્થિર થવું એ સહજ વિરામની દશા છે. વિકલ્પથી વિરામ પામે, સહજપણે વિકલ્પથી વિરામ પામે તો સહજપણે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય, એ સિવાય બીજી રીતે તો થતી નથી. પણ વિકલ્પથી થાક લાગતો નથી, કારણ કે વિકલ્પમાં એને રસ છે, વિકલ્પમાં એને મમત્વ છે, વિકલ્પમાં એને ઉત્સાહ અને હોશ છે. ત્યાં સુધી વિકલ્પ ટાળવાની ઈચ્છા એ ખરેખર અંતરમાંથી ઉત્પન્ન થયેલી ઈચ્છા નથી, એ ઉપર ઉપરથી થયેલી ઈચ્છા છે. એક બુદ્ધિમાં બેસી ગયું છે કે નિર્વિકલ્પ થવામાં અનંત ભવ ભ્રમણનો છેદ થયો છે, થાય છે. અને નિર્વિકલ્પ થવું તે આત્મધ્યાન ધર્મ ધ્યાન રૂપી ધર્મ છે. વિકલ્પ છે એમાં કાંઈ એની કિંમત નથી એવું સમજાણું ઉપર ઉપરથી હોય, અને સાથે એમ વિચાર આવે કે આ વિકલ્પ પટીને નિર્વિકલ્પ થવાય તો સારું. પણ એટલો ઉપર ઉપરનો વિચાર આમાં સફળ થતો નથી. એના માટે એને પૂરો પ્રયત્ન, પૂરો ઉદ્યમ અને વર્તમાન ચાલતા રાગ અને વિકલ્પની આકુલતાનું દુઃખ, એ દુઃખથી છૂટવાનો તરફડાટ, માછલીને પાણીની બહાર મૂકે ભલે કાંઠે ભીની રેતી હોય, તડકો ન હોય, અને ભીની રેતી હોય તો પાણીથી બહાર મૂકે તો પણ ઉછળી ઉછળીને પડે, એક સેકન્ડ પણ પાણીની બહાર રહેવા ચાહે, એમ વિકલ્પ છે એ સ્વભાવની બહારની ચીજ છે, ભલે ઊંચામાં ઊંચો શુભ રાગ ન હો, પણ એ વિભાવ છે ને વિતરાગતા નથી. સ્વભાવ નથી એટલે વિતરાગતા નથી, એ વિભાવ છે. અને પાછલી જેમ તરફડાટ નાખે એમ બહાર આવતા એનો તરફડિયું નાખે તો બહારમાં રહે નહીં, પણ બહારમાં રહેતા એને ઠીક પણ લાગે કે અહીંયા સાતા છે, અનુકૂળતાઓ છે, સગવડતાઓ છે, ઠીક છે, વાંધો નથી, બધું ઠીક ઠીક હરખું ગોઠવાયું છે, પૂર્વના પુણ્યથી બહુ તકલીફ નથી, પુણ્યનો આધારને આશરો લે, એવો હલવાય એવો હલવાય. અને પછી હલવાઈની અંદર વિચાર કરે તો હું નિર્વિકલ્પ થાવ તો સારું, ભાઈ તું એવી જગ્યાએ ભરાઈ પડ્યો છો કે ત્યાંથી હવે બહાર નીકળવાનું બનતું નથી. તપાસે અંદરમાં તો સમજાયું છે, અવલોકન કરે તો ઘણું ઘણું સમજાયું છે. અંદરમાં લક્ષ્ય યથાર્થ કરે તો ધ્રુવ સ્વભાવ તેને દેખાય જ. જો અંદરમાં યથાર્થ લક્ષ્ય કરે, આમ લીધું છે, સ્વસન્મુખ થઈને ધ્રુવ સ્વભાવ જુદો એમને અંદરમાં એટલે સ્વભાવ સન્મુખ થઈને યથાર્થપણે એ યથાર્થ સાથે પૂરી કિંમત આવીને ઓળખાણ પૂર્વક સ્વસન્મુખ થઈને આધાર લઈને આ હું એમ આત્મામાં આત્માના આધારે પરિણમન ઉત્પન્ન થાય, આત્માના આધારે ઉપયોગ પ્રવર્તે તો એને પોતાનો સ્વભાવ અનુભવ ગોચર થાય છે. જેવો નિર્વિકલ્પ સ્વભાવ છે, જેવો પ્રત્યક્ષ સ્વભાવ છે, સર્વગુણોના પરિણામ એક સ્વભાવમાં નિમગ્ન થાય છે ત્યારે અનુભવ થાય છે, ત્યારે દેખાય છે એમ કહેવામાં આવે છે. આમ વિકલ્પ નથી, આ આત્મા આવો છે, આવો આત્મા છે, આવો આત્મા છે એમ દેખાવાનો પ્રશ્ન છે. અંદરમાં એકાકાર થઈને વિકલ્પનો ભેદ ઉછા વિના, દ્રવ ગુણ પર્યાયનો ભેદ ઉછા વિના, ગુણ ગુણીનો ભેદ પડ્યા વિના, આ આત્મા હું આવો એવો પણ ભેદ પડ્યા વિના, ભેદરૂપ છું એમ તો નહીં પણ અભેદ છું એવો પણ અભેદનો વિકલ્પ ઉછા વિના, શુદ્ધ હોવા છતાં શુદ્ધ છું એનો વિકલ્પ થયા વિના, જે કાંઈ લક્ષ્ય થવું છે, અવલંબન થવું છે એને યથાર્થ લક્ષ્ય કહેવામાં આવે છે. યથાર્થ લક્ષ્ય, લક્ષ યથાર્થ કરે એમ સમજવાય પ્રો છે. આગળ તો લક્ષ્ય કરે લક્ષ્ય કરે એમ લઈ લીધું છે. ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ્ય કરે, ધ્રુવ સ્વભાવ તરફ લક્ષ્ય કરે. અહીંયા કહે છે કે લક્ષ્ય યથાર્થ કરે તો નહીતર કેટલાક એમ માની બેસે છે કે અમને આત્માનો વિચાર રહે છે અને આત્માનું જ ચિંતન રહે છે, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા આત્માનું મનન રહે છે, આત્માનું ગોલન રહે છે, બસ હવે બીજું શું જોઈએ, એ જ અમારું કાર્ય થઈ ગયું ને, એ અમારું કાર્ય છે, બરાબર છે ને, અમે એ જ હવે કર્યા કરીએ છીએ, બીજું અમે કરતા નથી. એમ કેટલાક જીવો રાગમાં રોકાયા છે, ભલે આત્મા સંબંધીનો રાગ છે, શાસ્ત્રોમાંથી આત્માના વિશેષણો જે જાણવા મળ્યા છે એનો વિચાર કર્યા કરે છે, એનો વિકલ્પ કર્યા કરે છે, અને એક ટેવ પડી ગઈ હોવાથી, ટેવ પાડી દીધી હોવાથી એ નક્કી કર્યું કે આપણે બીજા વિચાર ન કરવા, આત્માના જ વિચાર કરવા, એની જ ધૂનમાં રહેવું. એટલે એમ માને કે એ બરાબર છે ને, હવે ત્યાં એને સંતોષ પકડાય કે આ જ કરવું છે, એ બરાબર છે ને, આમ જ કર્યા કરવું. એ અયથાર્થપણે આત્માના વિચારમાં રોકાયેલા છે અને એમાં એને ધ્રુવ સ્વભાવનો અનુભવ નથી, એટલે એ ધ્રુવ સ્વભાવ દેખાતો નથી એમ કહેવામાં આવે છે. ત્યાં હજી ધ્રુવ સ્વભાવ દેખાતો નથી. અંદરમાં લક્ષ્ય યથાર્થ કરે તો એમ કીધું છે, એટલે ઉપયોગને સન્મુખ કરીને, ઉપયોગને અંતર્મુખ કરીને પોતાના સ્વરૂપ સ્વસંવેદનમાં રહે, સ્વરૂપ સ્વસંવેદનમાં આવે ત્યારે એને યથાર્થ લક્ષ્ય કર્યું એમ કહેવામાં આવે. ત્યારે એને ધ્રુવ સ્વભાવનો અનુભવ થયો એમ કહેવાય છે. વિકલ્પ છે ત્યાં સુધી બે છે. હું ને આત્મા બે ક્યાંથી લેવાય? ભેદ વગર હું ને આત્મા, હું ને આત્મા બે છે એમાં તો કોઈ એમ કે સોહમ 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 આવે છે ને ધ્યાનના કાળમાં, એવો વિકલ્પ કરે સોહમ નિર્વિકલ્પોહમ શુદ્ધોહમ. પછી સોહમ તે હું તે હું, પણ તે હું તે ને હું તે કોણ? પણ તે કોઈ બીજો નથી. એટલે જ્યાં સુધી સૂક્ષ્મ પણ એ તો બધા સ્થૂળ વિકલ્પ છે. એવા બધા વિકલ્પ તો હજી સ્થૂળ વિકલ્પ છે, પણ અંતર્જલપૂર્વક સૂક્ષ્મ વિકલ્પની પણ એક દશા આવે છે. એવા સૂક્ષ્મ વિકલ્પ હોય કે જે બહુ સ્થૂળપણે મનથી પકડાય એવા ન હોય, છતાં મનમાં ઘણી કષાયની મંદતાથી અંતરજલપરૂપ ચાલતા હોય, તો પણ એ વિકલ્પ છે તે વિકલ્પ છે અને એ નિર્વિકલ્પ વિતરાગ પણ નથી. એટલે તો પહેલી વાત આ છે કે વિભાવ શું એ ક્યારે ઓળખાય કે સ્વભાવ ઓળખાય ત્યારે. જે જીવને સ્વભાવની ઓળખાણ થાય છે તે વિકલ્પના એક નાનામાં નાના કણને પણ વિભાવ જાણે છે અને ત્યાં એ ભૂલ ખાતો નથી. નાના નાના આયા આજે સમ્યક દર્શન પહેલા થાય, તેરમા ગુણ થાય, ઓળખાણ તો પહેલા થાય પછી અનુભવ થાય, પછી ચોથો ગુણસ્થાન પ્રત્યે. સ્વભાવ અને વિભાવની ઓળખાણ થયા વિના ચાલતો વિકલ્પ છે તે વિભાવ છે અને એ મારું સ્વરૂપ નથી એમ નથી સમજાતું, પણ એ બરાબર છે ને એ હું કરું, મારે કરવા જેવું છે એમ એને લાગે છે. આ બરાબર કરું છું. હવે કોઈ પણ એ શુભરાગ કરે છે ત્યારે એને એમ થાય છે કે આ બરાબર છે, આવો રાગ કરું હું, આવો ભાવ કરું, આવો રાગ કરું એટલે આવો ભાવ કરું એમ કશાયની મંદતાના પરિણામમાં, એટલે કે કોઈ એક પ્રકારના કષાયના પરિણામમાં જીવ સંતોષ માનીને બરાબર ત્યાં પકડાયને પરિણમે છે, એટલે એને ધ્રુવ સ્વભાવ દેખાતો નથી. એમ ઓળખાણનો અર્થ જ એ છે કે કોઈ પણ કષાયનો અલ્પમાં અલ્પ કષાયનો કણ છે તે સ્વભાવ નથી એમ એને ઓળખવું, બરાબર જ્ઞાનમાં ઓળખાણ હોવી જોઈએ. નહીતર વિકલ્પ આત્માના સ્વભાવનો કરે તો પણ ત્યાં યથાર્થ લક્ષ્ય નથી. અંદરમાં લક્ષ્ય યથાર્થ કરે એમ જેવું છે ને એને બરાબર જુદું વેદ જ્ઞાનનો વિષય જ આ છે. રાગ અને જ્ઞાન એટલે વિભાવ અને સ્વભાવ ભિન્ન ભિન્ન છે એની ઓળખાણ હોવી જોઈએ. કોઈ એમ કહે કે એ તો સમજાઈ ગયું છે કે વિભાવ અને સ્વભાવ જુદો છે, પણ ઓળખાણ હોવી એ બીજી વાત છે અને સમજાવવું એ જુદી વાત થઈ ગઈ. એનો દ્રષ્ટાંત આપ્યો છે ટોડરમલજી મોક્ષ માર્ગ પ્રકાશકમાં કે કોઈ માણસ સંગીત શીખીને સંગીતની પરીક્ષા આપે છે. આ સંગીત છે ને એમાં રાગ ને એમ કે ભાઈ અનુષ્ટુપ છે, મંદાક્રાંતા છે, શાર્દુલ વિક્રીડી છે, ઉપેન્દ્ર વિજા છે, એમાં આટલી માત્રા હોય, આટલા સ્વર હોય, સ્વર ને માત્રાની એની ગણતરી હોય, આમાં 29 માત્રા છે, 14 સ્વર છે, પ્રાણ છે, પ્રાણ છે. પ્રશ્ન પૂછે એટલે બરાબર જવાબ લખીને પાસ થાય. પણ એ રાગથી કોઈ ગાતો હોય, એ રાગથી વાજિંત્ર વાગતું હોય તો એને ખબર ન પડે કે આ કયો વાગે છે. તો એની માત્રાની ગણતરીથી એ શીખ્યો, પણ એને ઓળખાણ નથી એ રાગને. અને કોઈને એ માત્રાની ગણતરી ન આવડતી હોય અને એ પ્રશ્ન પૂછે તો નાપાસ થાય. પણ કોઈ પણ રાગ જ્યારે ગવાતો હોય ત્યારે એમ કે આ ફલાણો ગવાય છે તો એને એ ઓળખાણ થાય. એમ ઓળખાણમાં ભણતરની આવશ્યકતા નથી. જોવું પણ છે ને, આ સીધી વાત છે. ભણવું ને ગણવું જુદી જુદી ચીજ છે. નક્કી કરો આપ. ઘણા વગર ભણેલા ગણેલા કેવા હોય છે હોશિયાર? તો ભણેલા એની પાસે પાણી ભરે એવા છે કે નહીં, હોય છે કે નહીં? એ ખરેખર તત્વ એ છે, તાત્પર્ય એ છે, સારભૂત એ છે, કામનું એ છે. જે કામનું છે એ ન મળે ને બાકીનું નકામું ભેગું કર્યા કરે એનો કોઈ અર્થ નથી. એમ અહીંયા જે ચાલતા પરિણામ છે એને એમાંથી સ્વભાવ સર્વ પર્યાયોમાં એકાકાર છે. કીધું ને ચૈતન્ય સ્વભાવ કેવો છે કે સર્વ પદાર્થોથી ભિન્ન અને સર્વ પર્યાયોમાં એકાકાર, હાની વૃદ્ધિ રહી છે, વિશેષ રહી છે, સામાન છે, એવા સ્વભાવને ઓળખે તો એ રાગના કણમાં એને ક્યાંય એવી ભ્રાંતિ ન થાય કે આ હવે ધર્મ થઈ ગયો, આ બરાબર ભાવ થયો, આ ભાવ સાચો, એમ એને ન લાગે. ખોટામાં સાચું એને દેખાય નહીં. ઓળખાણ સાચા ખોટાની છે. આમાં જે બરાબર ઓળખાણ થાય ત્યારે સાચું શું ને ખોટું શું બે બરાબર ઓળખાય છે. સાચું ઓળખે ને ખોટું ન ઓળખે તો એને સાચું ઓળખ્યું નથી. ખોટાને ખોટું ઓળખે ને સાચું ન ઓળખે તો એને ખોટાને ખોટું પણ ઓળખ્યું નથી. કોઈ એમ કે રાગની તો બરાબર ખબર પડે છે પણ સ્વભાવની ખબર પડતી નથી, એમ નથી. બંને એક સાથે ઓળખાય છે. સ્વભાવની વિભાવની ઓળખાણ એક સાથે થાય છે. નહીંતર વિભાવમાં સ્વભાવ અનાદિથી માનતો આવ્યો છે. કોઈને કોઈ ધર્મને બાને થતા કષાયની મંદતાના પરિણામમાં, એટલે કે કષાયના પરિણામમાં એણે પોતાનો ધર્મ માન્યો છે કે જે વિતરાગ ધર્મ નથી, રાગરૂપ છે પરિણામ, એને ધર્મ માન્યો છે. એ જ એની અનાદિની ધર્મના વિષયમાં ભ્રાંતિ ચાલુ રહી છે. તેથી ધર્મનું ફળ જે મોક્ષ તે પ્રાપ્ત થવાને બદલે અધર્મનું ફળ જે પરિભ્રમણ તે ચાલુ રહ્યું છે. એ બહુ મુદ્દાનો અહીંયા વિષય છે. અંદરમાં લક્ષ્ય યથાર્થ કરે, સ્વસન્મુખ થઈને ઓળખાણ કરીને અપૂર્વ મહિમાથી અંતર અવલંબન લઈને શુદ્ધાત્માના આધારે ઉપયોગ પરિણમે અને ત્યાં વિકલ્પ ઉત્પન્ન થાય, રાગ ઉત્પન્ન થાય, નિર્વિકલ્પ વિતરાગ દશા રહે ત્યારે એને પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન રૂપી ધર્મ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. 13મા સ્થાનની વાત નથી. પ્રથમ શુદ્ધ ઉપયોગ, ચોથો ગુણ સ્થાન, ચોથા ગુણ સ્થાનના પ્રારંભમાં થાય છે. ધર્મની શરૂઆત આ રીતે થાય છે. પછી પણ સર્વ ગુણ સ્થાનોનું પલટવું શુદ્ધોપયોગમાં થાય છે. કોઈ જીવ ચોથા ગુણ સ્થાનથી ચડીને પાંચમા ગુણ સ્થાનમાં આવે ત્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં આવે છે. એમને એમ ચોથા ગુણ સ્થાનમાં વ્રત લઈએ એટલે પાંચમું ગુણ સ્થાન નથી. જેમ મિથ્યાત્મમાં દીક્ષા અંગીકાર કરે તો કાંઈ મુનિપણું આવતું નથી, એમ ચોથાનું સ્થાનમાં કોઈ વ્રતને દીક્ષા અંગીકાર કરે તો કાંઈ મુનિપણું ઉત્પન્ન થાય. અંદરમાં શુદ્ધોપયોગ એટલો ઉગ્ર થાય અને અવલંબનમાં સ્થિરતા એટલી વધે ત્યારે એને ઉપર ઉપરના ગુણ સ્થાનમાં ચડવું થાય છે. એટલે જ મુનિપણામાં પહેલા સાતમું ગુણ સ્થાન આવે છે. જે કોઈ જીવને મુનિદશા પ્રગટ થાય એને ચોથે કે પાંચમેથી છઠ્ઠું ન આવે. મુનિદશાનું ગુણ સ્થાન છઠ્ઠું સાતમું છે. આગમ ભાષાએ પદ્ધતિથી વિચાર કરવામાં આવે તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં જે જીવો છે તે મુનિદશામાં છે. એમાં છઠ્ઠું ગુણ સ્થાન તો સ્વવિકલ્પ દશાનું છે, જેમાં પંચ મહાવ્રત ના વ્યવહાર રત્નત્રયનો વ્યવહાર રત્નત્રયના પરિણામ છે શુભરાગના. તો કોઈ જીવ ઉપરના ગુણ સ્થાનમાં મુનિદશામાં આવે નીચેથી ત્યારે છઠ્ઠા ગુણ સ્થાનમાં પ્રવેશ ન કરે, મુનિદશામાં સાતમા ગુણ સ્થાનમાં જ પ્રવેશ કરે. ચોથે કે પાંચમે ગુણ સ્થાને આવેલો જીવ હોય જ્યારે દીક્ષાની વિધિમાં વર્તે છે ત્યારે તો સ્વવિકલ્પ દશામાં છે. કેશ લોચ કરે, જે કાંઈ દીક્ષાની વિધિ કરે છે, નિર્વસ્ત્ર દશા અંગીકાર કરે અને એની વિધિમાં જે રીતે આચાર વિધિ કરાવે, દીક્ષા આપે છે ને, દીક્ષા શિક્ષાના દેનાર તે આચાર છે, ત્યાં સુધી એ વિકલ્પમાં છે ત્યાં સુધી જે એને ચોથું પાંચમું જે હોય તે હોય. પણ એ જીવને એટલો ખ્યાલ આવ્યો છે કે હવે અંદરનો પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ એટલો જોર કરે છે અને શુદ્ધિ એટલી વધે છે, ફાટ ફાટ પુરુષાર્થ હોય છે, એ ગ્રહસ્થના વિકલ્પની ભૂમિકામાં દુનિયા માતરની અનુકૂળતા આપો, આખી દુનિયાભરની અનુકૂળતા અપાવો તો રહી શકે એવી પરિસ્થિતિ નથી. કુટુંબ સાથે, પરિવાર સાથે, ચક્રવર્તી હોય તો પણ એ ત્યાં રહેવા ચાહતા નથી. બીજી વ્યવસ્થા ન કરે, પોતાનો બગીચો હોય, ઉત્પન્ન હોય, ચક્રવર્તીનું જે રાજધાની હોય એની બાજુમાં ફરતા બગીચાઓ બનાવડાવ્યા હોય, એકાદ એને ઉત્પન્ન કહે છે, બહુ વ્યવસ્થિત સુંદર હોય, એના પુણ્યના પ્રમાણમાં હોય ને બીજું, ત્યાં એક સારી એવી મઢોલી બનાવીને ન રહીએ, ધ્યાન કરે ત્યાં આત્માને. જંગલમાં દૂર દૂર જવાની શું જરૂર છે ને, ત્યાં ક્યાં જંગલમાં આત્મા છે, આત્મા તો આત્મામાં છે, કાંઈ બહારના નિમિત્તોમાં તો આત્મા નથી. પણ એવી અનુકૂળતા રાખવાના પરિણામમાં મુનિપણું પ્રગટ થતું નથી. મુનિને ન કોઈ અનુકૂળ છે ન કોઈ પ્રતિકૂળ છે. જેને પથ્થર અને સોનું સમાન છે, જેને જીવન અને મરણ સમાન છે, પછી બીજી આ અનુકૂળતા પ્રતિકૂળતાનો તો હિસાબ કિતાબ લખવાનો રહેતો નથી. બીજો અનુકૂળ પ્રતિકૂળ તો એના પેટા વિભાગમાં જાય છે, જીવન મરણ છે, એ તો કાંઈ તપાસવાનું રહેતું નથી. એવી જેની અંતરમાં સ્વરૂપમગ્ન દશા ઉત્પન્ન થવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે એનો એને પહેલા ખ્યાલ આવી જાય છે ત્યારે એ વિકલ્પ એને આવે છે કે જીન દીક્ષા અંગીકાર કરવી છે. જેવા જીન સ્વરૂપ છે, જીનેન્દ્ર પરમાત્મા છે, એ સ્વરૂપે થવું છે. અંતકાળમાં પૂર્ણ દશા પ્રગટ કરવાનો પુરુષાર્થ હવે રોકાય રોકી શકાય એવું નથી. ત્યારે એ વિધિ પૂરી કરીને જેવા ધ્યાનમાં બેસે છે, પહેલું કાર્ય કરે, ત્યાં પ્રતિજ્ઞા પણ એમ જ લે છે. વિધિમાં એક એવો બોલ છે કે હવે પછીના સર્વકાળમાં હું શુદ્ધોપયોગમાં રહીશ, હું નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં વિતરાગતામાં હું રહીશ, એવો એવી પ્રતિજ્ઞા કરે છે. એવો વિકલ્પ આવે છે, પ્રતિજ્ઞા કરે છે એટલે એવો વિકલ્પ આવે છે કે હવે તો હું શુદ્ધોપયોગમાં રહીશ, આત્મામાં સ્થિર થઈ જઈશ. કોઈ કાર્ય જગતનું મારે કરવાનું રહેતું નથી ને કોઈ કાર્ય કરવાનો વિકલ્પ પણ મને હવે નથી રહ્યો. તેથી સર્વ સાવક યોગને છોડીને હું જીન દીક્ષા જીન પણ હું અંગીકાર કરું છું, તો પહેલા જે વાત ધ્યાનમાં બેસે છે પહેલું કામ જ એ કરે, ત્યારે એનું સીધું સાતમા ગુણ સ્થાને આરોહણ થાય છે. સાતમા ગુણ સ્થાને આવે, છઠ્ઠા ગુણ સ્થાને ન આવે, ચોથે પાંચમાંથી સીધા સાતમા ગુણ સ્થાનનું ધ્યાન અને સિદ્ધિ પ્રગટે. પછી જો પુરુષાર્થ મંદ હોય તો એ છઠ્ઠા ગુણ સ્થાને આવે, તેને વિકલ્પ આવે. એ વિકલ્પમાં એને પંચ મહાવ્રત અને બાહ્ય સંયમનો જે વિકલ્પ છે, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જીવો પ્રત્યેનો પણ વિકલ્પ છે અહિંસાનો, એ અહિંસા આદિ મહાવ્રતનો વિકલ્પ છે. પણ કેટલાક જીવો એવા છે ભરત ચક્રવર્તી જેવા કે જે ગ્રહસ્થ દશામાં ચોથા ગુણ સ્થાને હતા, પુરુષાર્થ ફાટ્યો, દીક્ષા અંગીકાર કરી અને જેવા ધ્યાનમાં બેઠા, સાતમા ગુણ સ્થાને આવ્યા પછી છઠ્ઠામાં આવ્યા જ નહીં. આઠમું નવમું દસમું બારમું સીધા આર્યન દશામાં અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. બાહ્ય વ્યવહારના પરિણામ અને બાહ્ય વ્યવહારની પ્રવૃત્તિનો ઉદય જ ન આવ્યો એને, એ પહેલા એ બધા ખરી ગયા. એવા પણ કોઈ પુરુષાર્થ જીવો હોય છે જેના ઇતિહાસ પુરાણમાં લખાઈ ગયા, એ પુરાણ પુરુષો એ સીધા શ્રેણીએ ચડ્યા, ધ્યાનની શ્રેણીએ ચડ્યા, શુક્લ ધ્યાનની શ્રેણીમાં આવીને નિર્વિકલ્પ દશામાંથી પૂર્ણ દિશામાં પહોંચ્યા. કહે છે કે વિતરાગતા શું ચીજ છે, એની વિતરાગ સ્વભાવ પરથી ઓળખાણ ન હોય તો રાગની મંદતામાં ઠીકપણું, ધર્મપણું, સ્વભાવપણું, પોતાપણું, અનાદિનું માનેલું છે એ દશામાં પાછું એમને એમ ચાલુ રહે છે, એને વિતરાગતા પ્રગટતી નથી. એણે હજી અંદરમાં લક્ષ યથાર્થ કર્યું નથી એમ લીધું, એણે અંદરમાં લક્ષ યથાર્થ કર્યું નથી એટલે એને ધ્રુવ સ્વભાવ આત્મપદ દેખાતું નથી, એનું દર્શન થયું નથી. પર્યાય પાછળ દ્રવ સ્વભાવ પીડ્યો છે, પર્યાયના પડદા પાછળ આખો ધ્રુવ સ્વભાવ છે. આ તો કહે છે કે સર્વ પર્યાયોમાં એકાકાર છે, પાછળ એ શું ઠીક. પણ પર્યાયત્વને ગૌણ કરીને, પર્યાયનું હિનાધિકપણું દૂર કરીને, પર્યાયનું અનિત્વ અનિત્યત્વ ઉત્પાદગીપણું લક્ષ્યમાંથી છોડીને, પોતાની વર્તમાન હયાતીને અવલંબે તો એ ત્યાં ધ્રુવ સ્વભાવનું અવલંબન આવે છે. પર્યાય પાછળ દ્રવ સ્વભાવ પડ્યો છે એટલે પર્યાયને ગૌણ કર, ત્યાં જ ધ્રુવ સ્વભાવ છે. જ્યાં નજર કરે તો ધ્રુવ સ્વભાવ દેખાય જ, ત્યાં એ નજર કરે તો ન દેખાય પ્રશ્ન છે નહીં. ઈચ્છા કામ આવે એમ નજર તો કરવી છે, પણ શું કરીએ નજર થતી નથી ભાઈ, એના માટેની જે તૈયારી છે એ તૈયારી વિના નજર થાય એવું નથી. એમ છે કે પર્યાય છે એ વસ્તુનો એક અવસ્થારૂપ ભાવ છે, વસ્તુમાં વસ્તુનું વિજ્ઞાન છે. એક અવસ્થા પલટીને બીજી અવસ્થા થાય ત્યારે એના પલટવાની જે વૈજ્ઞાનિક પરિસ્થિતિ ઊભી થવી જોઈએ એ તો થવી જ જોઈએ ને. એમ ન થાય ને એમને અવસ્થા એક વિકલ્પના કારણે થઈ જાય એમ કેમ બને? સાચી વાત છે. જે અવસ્થા પર અને રાગમાં ચોંટેલી છે ને એની કિંમત એ નિર્મૂલ્ય કરતી નથી, એ અવસ્થાને, એ અવસ્થા પર ને રાગને બિલકુલ કિંમત વિનાનો જાણે નહીં ત્યાં સુધી એ અવસ્થામાં એની પકડ છે એ જાય નહીં. અથવા એણે જે ભૂતકાળમાં રસ આપ્યો છે એ રસ પણ એને યથાર્થ પ્રકારે અભાવપણાને ન પામે ત્યાં સુધી પર્યાયનું નમવું છે એ તો રસના આધારે છે. રસ છે ત્યાં વજન છે, રસ છે એ બાજુની મુખ્યતા છે, અગ્રતા છે. તો પરિણમન તો ક્યાં રહેશે? એ યથાર્થ પ્રકારે સ્વરૂપને ઓળખીને એનો નાશ ન કરે, એનો અભાવ ન કરે, ત્યાં સુધી પર્યાયનું યથાર્થ પ્રકારે ફરવું, પલટવું અને સ્વસન્મુખ થવું એ બની શકતો નથી. એમાં વિકલ્પ શું કામ આવે? એમાં તો કાર્ય જ કરવું જોઈએ. વિકલ્પ કયા કરે, વિચાર કયા કરે, એ કોઈ કાર્ય નથી. પણ ખરેખર એને જે કાર્ય કરવું જોઈએ તે એને કિંમત કરવાનું કાર્ય તો બરાબર કરવું જોઈએ. એને લક્ષ્ય યથાર્થ કર્યું એમ કહે છે. ત્યાં દ્રવ્ય સ્વભાવ ત્યાં જ પડ્યો છે જો હોય, એ પણ વિચારવા જેવો વિષય છે કે દ્રવ્ય સ્વભાવ ત્યાં પડ્યો છે. પડ્યો છે એટલે લાવવો છે એમ નથી, મેળવવો છે એમ નથી, એની રાહ જોવી પડે એવું નથી, અનુપસ્થિત નથી કે ઉપસ્થિત કરવો પડે. છે જ, પડ્યો જ છે, દેખાતો નથી. એનો અર્થ એ છે કે જ્ઞાનમાં લક્ષ્ય બીજું છે અને રાગ રસથી રંજિત થયેલું જ્ઞાન છે, મલિન જ્ઞાન છે. જ્ઞાન દર્પણ મલિન છે, નહીતર જ્ઞાનમાં જ જ્ઞાન સ્વભાવ છે. સ્વભાવ ક્યાંય બીજે નથી, રાગમાં તો સ્વભાવ નથી. ક્યાં સ્વભાવ પડ્યો છે? કે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન જ્ઞાન સ્વભાવને જોતું નથી. એટલે કે જ્ઞાન પોતાને જોતું નથી, પોતાના સ્વભાવને જોતું નથી, પોતાના સ્વરૂપને જોતું નથી. એ જ્ઞાન કેટલું વિચિત્ર થઈને પ્રવર્તે છે એનો થોડો ઊંડો વિચાર માગે એવો વિષય છે. ક્યાં છે સ્વભાવ? કે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે. આ તો સ્પષ્ટ છે કે નહીં વિષય? 15મી ગાથામાં એ વાત લીધું છે કે ત્યાં જ્ઞાન તે આત્મા છે. એ 15મી ગાથામાં એ વિષય જ્ઞાનમાં સ્વભાવ છે એ વાત સ્પષ્ટ પહેલા પેરેગ્રાફમાં કરી છે. નિશ્ચયથી આત્માની અનુભૂતિ તે જીન શાસનની અનુભૂતિ છે. અનુભૂતિને બહુ અહીંયા પ્રશંસા કરે છે અથવા એનો ઘણો મહિમા કર્યો છે, યથાર્થ મહિમા કર્યો છે કે આવો જે આત્માનો સ્થિર ઉપયોગ છે એ અનુભવ છે. અને અનુભવ છે કે જૈન શાસનનો અનુભવ છે, સમસ્ત જૈન શાસનનો અનુભવ છે. ત્યાં આ વાત નાખી છે કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા છે. જ્ઞાન તે આત્મા છે એમ કહેવાને બદલે શ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે. એ શ્રુત જ્ઞાનનો ભાવ, શ્રુત જ્ઞાનનો અનુભવ તે સમસ્ત જૈન શાસનનો અનુભવ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી, જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી અને જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી, જ્યાં જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે એટલે જ્ઞાન માત્ર પોતાનો અનુભવ કરે છે, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, ત્યારે આત્મા પ્રગટ અનુભવમાં આવે છે. હવે અહીંયા જ્ઞાનમાં જ આત્મા અનુભવમાં આવે છે અને જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. એટલે જ્ઞાનને જ્ઞાનનો અનુભવ કરવાનો છે અને તે પણ અનુભવ કરવાનો છે એટલે એનું લક્ષ્ય પર ઉપર થઈને જે આચ્છાદિત થઈ ગયું છે વેદન, અનુભૂતિ વેદન, તેને આવિર્ભૂત કરવું છે, પ્રગટ કરવું છે, ઉપસાવવું છે, ઉગ્ર કરવું છે, એટલી જ વાત છે. તો એ કેટલું વિચિત્રપણે પ્રવર્તનું છે કે જ્ઞાન જ્ઞાનને જોતું નથી, જ્ઞાન જ્ઞાનના સ્વરૂપને જ ઓળખતું નથી, જ્ઞાનમાં રહેલો જે જ્ઞાન સ્વભાવ એને જ ઉપેક્ષિત કરે છે, એને જ અવગણે છે, એને જ નિરાદર અનાદર કરીને બીજે પ્રવર્તે છે, અને પછી એમ અભિલાષા કરે કે મારે તો આત્માના દર્શન કરવા છે. એ વિકલ્પ કઈ કામમાં આવે નહીં. એવો વિકલ્પ કામમાં કઈ રીતે આવે? એટલે એમ કહ્યું કે પર્યાય પાછળ દ્રવ્ય સ્વભાવ પડ્યો છે, જ્યાં નજર કરે તો ત્યાં, જ્યાં નજર કરે જ્યાં, એટલે જેટલી વારે જે ક્ષણે, જ્યાંનો અર્થ ત્યાં એ છે, જ્યાંનો અર્થ એટલો થાય છે જે ક્ષણે નજર કરે, જેવી નજર કરે કે એ જ તરત જ, એમ વળી બીજો સમય નહીં એને માટે, કે અત્યારે કાર્ય કરીએ ને પછી દર્શન થાય એટલી પણ વાત નહીં. એ તો વિકલ્પથી છૂટ્યો, વિકલ્પનો પડદો હટ્યો, કે કારણ પરમાત્મા અનાદિથી હાજરા હજૂર દર્શન દેવા માટે ઉભેલા છે. જો એ કરુણા સાગરની કરુણા, કે અનંતકાળથી સર્વકાળ પર્યંત એ તૈયાર જ છે, પોતાની તૈયારી જોઈએ. ભલે આ જીવે સ્વભાવની ઉપેક્ષા કરી છે અનંતકાળ પર્યંત, છતાં એને એનો ધોખો નથી કે આને મારી ઉપેક્ષા કરી, હવે મારે એને એને માટે તૈયાર થઈને ક્યાં ઊભા રહેવું. એ તો જગાડી જ રહ્યા છે, ઊભા રહીને બારણું ખખડાવે છે કે તું દરવાજો ખોલ, તારા વિકલ્પના કબાટ ખોલ, અંદરમાં ભગવાનની મૂર્તિ, હાજરા હજૂર નાયક મૂર્તિ ખડે પગે અનાદિથી તૈયાર ખડી છે, દર્શન કરવામાં કોઈ વાર લાગે હું નથી. આ માણસ મંદિરમાં પડદો રાખે છે ને, પડદો વૈષ્ણવમાં તો એ વધારે છે, ત્યાં ગમે ત્યારે જાઓ એટલે દર્શન ન થાય, એના ટાઈમે દર્શન થાય, બધી મૂર્તિ છે એમ કિંમત, ગમે ત્યારે ભગવાન નવરા નથી, તમારે એનો ખાસ ટાઈમ કાઢવો પડે, એટલે કિંમત લઈને જવું પડે. ઓલા વગર કિંમતે નીકળો આ બાજુથી, હાલો ને આ બાજુથી નીકળ્યા છે, એ દર્શન કરતા જઈએ એમ નહીં, ત્યારે ટાઈમ હોય ત્યારે થાય. એ યુક્તિ લડાવી કહે છે કે અહીંયા તો સર્વકાળે નાયક સ્વભાવ છે, એ મોજૂદ છે, હયાત છે, એથી એને કારણનું ઉપનામ આપવામાં આવ્યું છે. નિયમસારમાં એને કારણ પરમાત્મા કહ્યા છે. જે પૂજિત પંચમ ભાવ સ્વરૂપ છે એનો આદરની દ્રષ્ટિએ એને પૂજિત પંચમ ભાવ કહેવામાં આવ્યો છે, પૂજનીય છે. એટલે જ્યાં, એટલે જેવી નજર કરે, જે ક્ષણે નજર કરે, પડખું ફરે તો ધ્રુવ સ્વભાવ દેખાય જ. એને અનાદિનો રાગ અને પરનો પક્ષ છે, વ્યવહારનો પક્ષ છે, વ્યવહારનીના વિષયનો પક્ષ છે, એ પલટાવીને શુદ્ધ નિશ્ચયના પક્ષમાં, પરમાત્માના પક્ષમાં આવે તો એ પડખું ફરી શકે, પડખું ફેરવે તો એને દર્શન થાય. હું ધ્રુવ સ્વભાવ દેખાય, દેખાય ને દેખાય, એવું જે પરમાત્મ દર્શન છે એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે, એને સાચું દર્શન કહેવામાં આવ્યું છે.